એ બુદ્ધિ નો કે મન કે ચિત્ત કે અમનો ગુલામ નથી, આપણે ગુલામ છીએ. સંસારી માણસ ભોગવે છે જે મન બુદ્ધિ ચિત્ત પ્રાણ ને વડે કરીને ભોગવે છે, ગુલામી ગુલામ તરીકે, દાસ તરીકે. ત્યારે જયારે પેલો જે અનુભવી છે એ મન બુદ્ધિ ચિત્ત પ્રાણ એનામાંથી જતા નથી રહ્યા, સપ્લિમેશન થયા છે. અને એના મન બુદ્ધિ ચિત્ત પ્રાણ નો પણ એ ગુલામ નથી. મન બુદ્ધિ ચિત્ત પ્રાણ વગર એ કોઈ એવી સ્થિતિ છે તો એ બધું લાંબુ થાય, આપણે સમજે નહીં એમાં. પણ આ તમે લખજો તો કોઈક વખતે હું કહીશ તમને એવી સ્થિતિ છે કે મન બુદ્ધિ ચિત્ત પ્રાણ સિવાય પણ કર્મ થઈ શકે છે, કરે છે. મન બુદ્ધિ ચિત્ત પ્રાણ નો બિલકુલ આશ્રય નહીં, પણ આ જે અનુભવી એ તો આશ્રય લે છે મન બુદ્ધિ ચિત્ત પ્રાણ, અને પેલો પણ આશ્રય લે છે, પણ પેલો ગુલામ તરીકે, આ એક સ્વામી તરીકે. પોતાને એન્જિન ડ્રાઈવર હોય ધારે ત્યારે એન્જિન 40 માઇલ 50 માઇલ 60 માઇલ 70 માઇલ ની ઉભી રાખવાની એ કળ બધી જાણતો હોય છે, એ માસ્ટર છે એનો. એવી રીતે આ માસ્ટર તરીકે કામ મને વાપરે છે, વાપરે છે હું કહું છું, અને પેલો તો વપરાઈ જાય છે. મન બુદ્ધિ ચિત્ત પ્રાણ બધામાં ખરા પ્રકૃતિ છે, જ્યાં સુધી શરીર છે ને પ્રકૃતિ છે ત્યાં સુધી મન બુદ્ધિ ચિત્ત પ્રાણ ખરા ને ખરા છે. અને સંસારી નું માણસ અખંડ કાળ સંસારમાં, અને અનુભવી નું માણસ અખંડ કાળ ભગવાનમાં.
હવે આ તો એક બહુ સરસ જુદી રીતે તાળો મળે આપે કહ્યું એનું. શંકરાચાર્ય એમ કે છે, જીવન મુક્ત દશાની વાત કરે છે કે જે અનુભવી છે જીવન મુક્ત દશામાં, એ બુદ્ધિમાં પ્રતિબિંબિત હું ચૈતન્ય છું એવું એ જાણે છે. જ્યારે જે જીવ ભાવમાં છે તે હું પ્રતિબિંબિત પ્રતિબિંબ છું એમ જાણતો નથી. આ એનો મોટો ડિફરન્સ એને મૂકેલો છે. તે આ રીતે એટલે એ ઉપાધિ એને હોય છે, બુદ્ધિ વગેરે હોય જ છે એમ શંકર સ્વીકારે છે. અને વિદેહ મુક્તિ થયા પછી એટલે આ દેહ પડી ગયા પછી એ લય પામે છે એમ કે છે. બુદ્ધિ વગેરે
બધું એ જાતે પણ લય પામી જાય. ભગવાન ના એક અખંડાકાર શાખા બ્રહ્માંડ ની અંદર જે લેયર છે આખું બોલવામાં તેની અંદર લય થઈ જાય છે. પણ તેમ છતાં હું સ્વતંત્ર અસ્તિત્વ રહે છે, સાચી રહે છે કે જે એના આગળ પાછળના બધા હોય ભક્ત લોકો તેને ચિંતવતા હોય, ચિંતવતા હોય એને લીધે સ્વતંત્ર અસ્તિત્વ હું છે, બાકી છે નહીં, બાકી નથી સ્વતંત્ર. એ જ સાચી હકીકત છે ને, એમનું સ્વતંત્ર અસ્તિત્વ ભગવાન સિવાય ની સાથે ભળી ગયા તે ભળી ગયા, પણ તે ભક્ત લોકો છે જેને પ્રેમ ભક્તિ થી યાદ કરે છે. અને એવું પણ છે કે ગમે તેટલા જ્ઞાની અનુભવી થયા હોય દરેક ના કાળ ના તબક્કા છે, એ આપણે નક્કી ના કરી શકાય, કરી શકાય કરવું. હવે બધી માથાકૂટ માં કોણ ઉતરવું કરવા એમાં, આપણે આ જૂથા જૂથમાંથી આપણને કઈ લાભ નહીં કઈ. પણ એવું છે મારા સ્વામિનારાયણ સંપ્રદાય લગભગ 400 વર્ષ ચાલે, રામ તારી પછી એનો નૂર ઉતરી જવાનું, શંકા અમારા વૈષ્ણવ ધર્મ નું નૂર ઉતરી ગયું. સમર્થ પુરુષ અનુભવી પુરુષો હતા, વિઠ્ઠલરાયજી સુધી હતા, ત્રણ પછી નથી. એવી રીતે આજે પુરુષો થાય લય પામમાં થતા એમનું બેસો ને ભાઈ ત્યાં પાછળ બેસાશે. લય પામમાં છતાં સ્વતંત્ર એક્ઝિસ્ટન્સ હોય એવું લાગે છે, પણ એ ભક્તો ને લીધે હાજર પણ થયેલા જેવા દાખલા છે. રામકૃષ્ણ પરમહંસ શરીર પડી ગયા પછી દેખાયા છે, રમણ મહર્ષિ દેખાયા છે. મારા ગુરુ મહારાજ નો તો મને પ્રત્યક્ષ અનુભવ એટલો બધો કે કહે કરશે નહીં કે છોકરા હોય પણ સાબિત સાચી એટલો બધો અનુભવ છે. એટલે એવા લોકો અશરીરી છે તે સાચી વાત, અથવા શરીર સાથે હોવા છતાં અશરીરી છે. શરીર છતાં કેટલી વાર મેં મારા સાધનામાં મુશ્કેલીમાં જોયેલા છે, મળેલા છે. જાતો જાત એ લઈને જે શરીર લઈને આવે તેમાં એને કઈ સુખ નહીં. સ્પર્શ માત્ર નહીં, સ્પર્શ ની માત્ર નહીં, એના સ્પર્શ માત્ર થી કહીએ ને જેમ ગીતામાં છે તેમ તે પણ નહીં. અલૌકિક શરીર પણ અલૌકિક છે, આપણા જેવું દેખાય પણ તે થી અલૌકિક છે. સૂક્ષ્મ દર્શક, આહાર પારદર્શક અને ઓર પ્રકારનું શરીર પણ એ પેલું શરીર ત્યાં પડ્યું હોય, આવે ઇન્દ્રિય શરીર. એ જે શરીર લાવે તે દૈવી શરીર, એ તમે ખોદે બરોબર એને નહીં એને. પણ આ જે શરીરમાં જે રહ્યો જન્મ્યો તેને તો ખરું અનુભવ હોય તો પણ એ ખરું.
બરાબર મોક્ષ એ તો નિત્ય પ્રાપ્ત અવસ્થા છે દરેક વ્યક્તિને, એ કઈ પ્રાપ્ત કરવાની અવસ્થા નથી.
સામાન્ય જન સમાજ માં જે પ્રસિદ્ધ વાત છે કે જન્મ મરણ નહીં, ખોટી વાત. કામ ક્રોધ લોભ મોહ રાગ દ્વેષ અહમ આદિ થી મુક્તિ, એને હું સમજુ મુક્ત.
આત્માનુસંધાન એ મોક્ષ કેવાય કે
એ જોવા જો થાય કે નહીં.
હું એ પ્રશ્ન કરું છું કે આત્માનુસંધાન એટલે આત્મ સ્વરૂપનું ઓળખાણ, જેને કહીએ જે નથી તેને કારણે બંધનની અવસ્થા છે, તો એમાં કર્મનો શું ઉપયોગ છે? આત્માનુસંધાનની બાબતમાં એ કર્મની ઉપાસના એ કેટલા અંશે યુઝફુલ છે એમાં?
સમજે ને, આત્મા કહીએ આપણે બોલીએ તો કોઈ એક સ્વર કે કઈ નહીં જણાય, કોઈ આકાર નથી. પણ એવી એક જે પરિસ્થિતિ કે જેમાં મનાથી અમુક રીતે બધામાં ભરેલા હોવા છતાં સ્વતંત્ર રીતે અસ્પૃષ્ટ રીતે બધાનો પાસ લીધા વગર સ્વતંત્ર રીતે જીવી શકે છે, અને એને પોતાને એમ થાય છે આ જે હું છું તે હું નથી, મારું સ્વરૂપ જુદું છે. ના, બધાની સાથે પ્રકૃતિ, પૃથ્વી, મનુષ્ય, કર્મ, વ્યવહાર બધાની સાથે સંકળાયેલો છું. હું તે નથી, બધાથી નોકો છું. આમે આપણે જો વ્યવહારમાં વિચારો તો બધાની સાથે હળો છો બળો છો, બધાથી નોખા છો ખરા એમ તમને લાગશે. બધાથી નોખા છો એમ તમને લાગશે જ, ભાઈ જીવ દશાથી લાગે છે. એવી રીતે એને અનુભવ થાય તો અનુભવીને કર્મ સો લેવા દો.
મારો પ્રશ્ન એવો છે કે જીવ દશા વાળી વ્યક્તિ છે એને એ પ્રાપ્ત કરવું છે, તેમાં એને કર્મ ની ઉપાસના કેટલા અંશે ઉપયોગી બને છે ને ક્યાં સુધી બને?
એટલે આત્માનુસંધાન કરવામાં જીવ દશા વાળા મનુષ્ય ને કર્મ કઈ રીતે ઉપયોગી થાય
અને ઉપાસના બને,
કર્મ શો ફાળો?
એ તમને સામાન્ય તો ગામડી વાત કરી, તમને ટેન્ડન્સી થઈ વ્યક્તિ કઈ કશું ભોગવવાની, એ ટેન્ડન્સી થઈ પછી બેસી રહેશે કે એ દિશામાં જ ગતિ કરશે ને. તમારે એ ખાશો ત્યારે તમે જમશે. સામાન્ય જીવ દશામાં આવો છો તો તેવી રીતે આપણે જો સામાન્ય રીતે દરેક માણસ નામ જ હોય છે કે વૃત્તિઓ જાગે એ સ્વરૂપ ફરી થાય સાકાર થાય એ ભોગવીએ, ફરી પછી બીજું ઉઠ્યું જમા ફરવું એમ આનંદ કાળ ચાલ્યા જ કરે છે, એને બદલવાની આપણી તાકાત નથી. હવે આ કર્મ દ્વારા કેવી રીતે અનુભવાય? પણ આનો સાર આપણે સમજો, વૃત્તિ થઈ તો એ સાકાર થાય. ગતિશીલ છે, સર્જનશીલ છે. વૃત્તિ થઈ, વૃત્તિ ગતિશીલ છે, ક્રિયાશીલ છે, સર્જનશીલ છે. એ બુદ્ધિ સ્વીકારે છે કે નહીં? હવે આપણે આવા હોવા છતાં આપણે ચેતન થવું છે, આત્મા થવું છે. હવે આત્મા થવું છે તો માણસે વિચારવું પડે તો જોઈશું, પોતાની પ્રકૃતિનો વિચાર કરી લેવો. આ પ્રકૃતિ મુખ્ય મારા બેસને માતા પૂરા, હવે ચીજ શું ખોટા છીએ? આપણે વિચાર કરે આ બરાબર નથી, અમને સુખ દુઃખ માન હાનિ આ નથી, બધું ક્લેશ ને કંકાસ ને ગુંજો ને મુશ્કેલીઓ નો ભાગ નથી આવતો. સારો હેરાન હેરાન મરી ગયા તો આ નહીં જોયું. પ્રકૃતિ તો રહેશે, એનાથી પર થવાની વાત કરી છું. હવે એનાથી પર થવું હોય આપણે તો પ્રકૃતિથી સિવાય, પ્રકૃતિનો વિષય નહીં, પ્રકૃતિથી ઊંધો પ્રકારના વિષયમાં આપણે મનન ચિંતન થવું. હવે સહજ મળે મનાધિકરણમાં આ બધી પ્રવૃત્તિ ચાલ્યા કરે એમ નહીં બધા તરીકે. મનાધિકરણ છે એ તો કોક જ એક્સેપ્શનલ જીવ હોય. કરોડોમાં કોક અપવાદ પ્રહલાદ જોયું જુઓ કે નાનપણ જેને રાગ લાગ્યો. મારા સમાજ એવું થશે નહીં તો આપણે જો ખરેખરી જિજ્ઞાસા જાગી હોય અંદર તો વૃત્તિ જેમ સાકાર થતી હોય છે ને થતી, તો તમારી જો ભગવાનને મળવાની ખરી ધગસ લાગી છે તો એ આકાર લે. એનો ગુણધર્મ તે આકાર ના લે તો એમ સમજવું કે તમારી મંદ ગતિ છે જિજ્ઞાસાની. તમારી જિજ્ઞાસા હોય તમને ખાતરી થાય ચાલુ દિવસમાં 5-7 વાર વિચાર તો આવે છે, એટલે જિજ્ઞાસા છે મારી, એની ખાતરી થઈ જાય તમને સાહેબ. પણ ઉત્કટ જિજ્ઞાસા જાગી કે ઉત્કટ વાસના જાગી તો એ જેમ સાકાર થઈને ભોગવા પડાવે તમને, એવી રીતે આ જિજ્ઞાસા જાગી વૃત્તિ તે ગતિશીલ થાય, સર્જનશીલ ને ક્રિયાશીલ થાય. એનો સ્વભાવ નદીના પાણીમાં પટમાં વે એવી રીતે એનો સ્વભાવ. અનુભવીને કર્મ આદર શ્રેયાર્થીને મતતા માણસ ખરેખર રીતે જે મતે છે એને પણ મૂળમાં તો જિજ્ઞાસા કરી છે, એ કોઈ તો ના પાડી શકત નહી. અને જિજ્ઞાસા જેમ જેમ કરીને અખંડ થાય તો એને કર્મમાં પણ અખંડમાં જ ફેરવે. અને બીજું એક સાયકોલોજી તું ભણ્યું નથી પણ મનન ચિંતન એક ધારું એક જ પ્રકારનું છે, તેના કર્મમાં પડી એક પ્રકાર આવે. કર્મ કર્મને સ્થૂળ સાથે કયા મનાધિકરણ થી થાય છે. મનાધિકરણ વિના થતા નથી એ વાત તો બધાને કબૂલ કરવી પડે, ગમે તે સંપ્રદાય ના હોય ને. ત્યારે એ મનાદી છે, એક બાજુથી મનાદી ને શ્રેયાથી બ્રહ્મના કે આત્માના મનન ચિંતન માં રોક્યા કરે. તો હવે મન ચિંતવન રે, બીજું કોઈ એક્સપેક્ટ છે? બધા ઠોકર ભણેલા ગણેલા આપણે તો જાણીએ નહીં, એટલે બીજું એક્સપેક્ટ છે. તો તમારી વૃત્તિ એક્સપેક્ટ હોય છે, એ કઈ દેખાતી હતી વૃત્તિ, તો વૃત્તિ સાકાર થાય છે. આ પણ તમારી હોય તો સાકાર થવાની જ, ઇન સ્પાઇટ ઓફ યોર સેલ્ફ. આ છૂટું પાડી શકાય એમ નથી, જેમ શ્વાસોશ્વાસ એને તમે ગમે તે સંજોગોમાં માંદા સાજા ચાલુ, તમારે કે કેમ રહે છે કે કુદરત સ્વભાવ એનો સહજ ગુણધર્મ થાય, ધીમે રીતે આનો સહજ ગુણધર્મ કે જિજ્ઞાસા થઈ એટલે એ પ્રમાણે ગતિશીલ ક્રિયા લેવા છે. અને બીજું કે સતત જેનું જેનો વિચાર કે કર્મ, કર્મમાં પણ એ જે વિકાર વિચાર છે માનસિક મનની અંદર, એમાં ગમે તેટલો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તમારું મન હોય પણ એને તમે સાકાર નહીં કરો ત્યાં સુધી ઢીલું રહેવાનું. મનાધિકરણથી તમે તીભલો આઈડિયાને જેટલો સાકાર કરો તો પેલી મક્કમતા વધવાની ગતિ, મનમાં રહેલું જે છે એને ગતિશીલ ક્રિયાશીલ થઈને એ સાકાર થાય ત્યારે એનો મક્કમતા ધરતા પાકી જાય. ત્યારે એવી રીતે શ્રેયાર્થી જયારે મતતો હોય તો એને જિજ્ઞાસા હોવાથી એ પ્રમાણે એનાથી કર્મ થવા ના જ એમાં ફેરફાર નહીં, અને એના કલ્યાણમાં કર્મ ન થાય જો તો મનાધિકરણની વૃત્તિ સજ્જ નહીં થાય. મન ભાવનાને સાકાર કરવા માટે કર્મ ઇસેન્શિયલ છે. કોઈ કહી શકે હું તમારા મને બહુ પ્રેમ બહુ પ્રેમ, મને ઘણા લોકો મોટા તમારે બહુ કૃપા કરા કપા પાડો છો લોકો એટલા મનમાં તો જરા હશે કે વસ્તા ના આવીએ બોલાય નહીં ને મારે તો મુંહા મગું કહેવા દે લોકોને, લોકો ખાલી ખાલી બોલ્યા કરે સાહેબ આશીર્વાદ માગ્યા. પણ મનમાં તમારી સભાનતા એની રાખીને કરો તો મને વાંધો નથી. એ નમવાની પ્રથા પણ આપણામાં બહુ લોકો, હું તો એટલે પૂછી દઉં છું કે આ બધું પ્રથા પાડી છે પણ લોકો હવે આ કાળ પકડ્યો છે. કોઈ સમસ્યાને સમજાવો જાઓ તોય સમજે, કોઈને કરવું નથી એટલે શું સમજે. પણ નમીએ તે વખતે સભાનતા પૂર્વક અને ખરી રીતે તો મારા હેતુ ને આમને મારે તદ્દન મોડું પાડવું છે, આમને મારે સંપૂર્ણ મોડું પાડવું છે માટે એની આ પ્રક્રિયા છે એ રીતે નમવું. અથવા તો બીજા જે સત્પુરુષ છે તેના પર જે સભાનતા પૂર્વક બી તમારામાં ભક્તિ તે વખતે પ્રગટેલી હોય એની સભાનતા હોવી જોઈએ. કોઈ પણ કર્મ સભાનતા વિનાનું નકામું. સંસાર વ્યવહારમાં કર્મ કરો તો એ કર્મ પાછળની તમારી સભાનતા રહે છે. સ્વાર્થ કઈ આવી પડે તો એ કામ કરવાનો આવે તો સ્વાર્થ ની સભાનતા. સ્વાર્થની સભાનતા રહે છે એવી રીતે આમાં રહેવી જોઈએ. ના રહેતી હોય તો હું એને બરાબર નહીં કરું. આત્માનો અનુભવ કરવા માટે જેમ મનની અંદરની થવરો સુખ સંપન્ન જિજ્ઞાસા એ જેમ ઇસેન્શિયલ, તો જો જિજ્ઞાસા થઈ તેનું સેકન્ડ પરિણામ એ સાકાર થવું જોઈએ. ના થાય તો પેલી જિજ્ઞાસા નહીં, જેમ વૃત્તિ થઈને સાકાર થાય છે તો પેલું પણ સાકાર થવું જોઈએ. કોઈને કોઈ કર્મ દ્વારા એનું તમને મનન ચિંતન કરાવ્યા જ કર્યા, એનો અભ્યાસ કરાવ્યા જ કરે, નીકળ નહીં પત્તો મારે મારી સાથે જોડાઈ જા. ભગવાને કહ્યું હંમેશા જોડાયેલો છે, આપણે ભૂલી ગયા છે, આપણે છૂટા નથી ભગવાન, બિલકુલ છૂટા નથી. એ આપણે એનું જે સાતત્ય છે એ અજ્ઞાનને કારણે બોલ્યા છે, એ અજ્ઞાનને હટાવવા માટે જ્ઞાનનો ઉપાય લેવો પડે, જ્ઞાનરૂપી તલવાર ધારણ કરવી પડી. કે ભાઈ તમે ગુનામાં હતો, તમે કોન્ટ્રાડિક્શન ની વાત કરો, બિલકુલ અંબક. હું વાત સાચી ભાઈ, જ્ઞાન માં છે તે જ્ઞાન કેવી રીતે આવે, પણ આપણે બુદ્ધિ છે જ્ઞાન નો ભાગ છે, બુદ્ધિ થી વિચારીને આપણે કામ કરવાનું, પણ જે કઈ કરીએ તેની સભાનતા કરી રાખવી. સભાનતા વિના નું કર્મ કરેલું અમારે કહે છે કે પૂરતો પંથમાં માપક નથી આવતો.
મારો પ્રશ્ન એમાં પછી આગળ એવો છે કે ક્યાં સુધી કર્મ નો ઉપયોગ છે?
કર્મ નો હવે વિચાર કરી લો, અનુભવી છે સંપૂર્ણ કર્મ આટલું આટલું સુધી તમને સમજણ પડી, કર્મ ત્યાં સુધી કરા એને અનુભવવા સુધી, એમાં શંકા નથી રહી ને. ચાલે હવે એ રહ્યું અનુભવ થયો, પણ એને શરીર રહ્યું કે નહીં?
જયારે એ કર્મ અને ઉપાસના કે જે કઈ કરતો હોય તેને મૂકી દેવાની અવસ્થા આવે છે, એની વાત
આવે છે કરી, પણ પછી થી એની મેળે આપ મેળે ઓટોમેટિકલી ચાલુ થઈ જાય છે, પણ આવે છે કરી અને મૂકી જાય છે. એટલું નહીં સાહેબ, આ તો અત્યારની વાત વાત કરું છું, કે અનુભવી પુરુષ માસ્ટર ઓફ ઓલ કહેલો, એને સ્વામી કહેલો છે, ભૂખ સરસ ઉપર પણ સ્વામી, એને એવા સંજોગો મળી જાય છે કે 8-10 સિવાય દિવસ ભૂખ વગર ખાધા સિવાય ચાલો, પાણી સિવાય સાહેબ મારો અનુભવ છે, 6 દિવસ સુધી પાણી નહીં બિલકુલ મળે છે, જેમ આપણા ઘર છે એનું ઘર ના આપણા સ્વામી હોઈએ, એને તાળા બાળા મારી દઈએ છીએ, ગમે ત્યારે ઉગાડવું તો ઉગાડીએ, મારે તાળા મારે તેવી રીતે એને અનુભવ થાય છે. કરો સાધના ની ઉચ્ચતર કોટીમાં ભૂખ સરસ સાધી કે મુક્તિ, મુક્ત રહી શકાય છે એવો એને અનુભવ થાય છે.
એટલે ભગવદ્ગીતામાં નિષ્કર્મ્ય સિદ્ધિ શબ્દ વાપર્યો છે કે નિષ્કર્મ્ય અવસ્થા આવે છે કર્મ કરતા કરતા, ત્યારે નિષ્કર્મ્ય અવસ્થાને જ મોક્ષાવસ્થા એ કહે છે, એ સ્પષ્ટ રીતે કહે છે. એટલે મને કંઈક એવું સ્ફુરેલું કે માણસ પોલ જમ્પ કરે છે, પેલો પોલ લઈને દોડે છે ને, પછી અમુક સ્ત્રી આવે છે એટલે વાસડો મૂકી અને પછી કૂદી પડે છે, એમ કર્મ અને ઉપાસના મારી બુદ્ધિ પ્રમાણે અમુક સુધી ઉપયોગી થતા હોવા
જોઈએ,
એની વાત પૂછું.
છૂટી જાય છે એના કોઈ કર્મ પછી, પેલાના કર્મ તો આત્માના અનુભવ ના આપે છે, હવે કઈ એવું છે નઈ, એને કર્મ પરિચિત નથી, પણ એને કર્મ છે ખરા, જો બ્રહ્મ છે તો પળે પર સક્રિય છે, નિષ્કામ ની ભૂમિકા પર સકામ છે, બ્રહ્મ પર અથવા આત્મા ની વાત કરીએ તો પણ તે સ્થિતિ એની થાય છે, કારણ કે સંપૂર્ણ નિષ્કામ હોવા છતાં કામ કરે કે ના કરે બધું સરખું છે. કેટલાક પડી રહે છે વાપસ સાહેબ, કેટલાક એવા હોય છે કર્મ વિના એમને પડ્યા રહેલા હોય, તેમ છતાં મહાન જ્ઞાની એવા મને એક યાદ છે પ્રસંગ, આ બધાને પણ સમજણ પડશે સાહેબ. ડાકોરમાં મુક્તિ ને કિનારે એક બજારમાં જતા કુવો આવે છે, તેની પાસે પડી રહેતા તદ્દન ગાંડો જ બધા કહેતા, ઘણા વખત સુધી ગાંડો જ, તો મારા ગુરુ મહારાજ કહો કે મગરમચ્છ પાસે લઈ જાવ, મારી પાસે પૈસા તો મળે નહીં, તો પગે લાગ્યો કે હું કરો હુકમ ઉઠાવવાની તૈયાર છું, મારી પાસે પૈસા નથી, તો બિલકુલ નથી, મેં ના તો માગી લાય, હું ગરીબ ન સાહેબ કોઈ નહીં આપે, એ એટલી બધી તારી ગરીબ અવસ્થા મેં મારા ઘરમાં આવીને બતાવું છું, પૈસા આવીને મારા દેશ તો મફત આવું તમારી સાથે, તમે બેસો ને હું બેસું, તો કે નહીં પૈસા જોઈએ તો પૈસા મારી પાસે નથી, તમારી સાથે આવવાની તૈયારી છે, મારી પાસે ઘરનું કાંટું મળે ને વેચીને તમને લઈ જાઉં, પૈસા જઈએ લઈ આવો, જગા બતાવો મને આપી, પૈસા મારી પાસે નથી. અચ્છા બચ્ચા, પણ તે દિવસે આઠ દસ માણસો આવ્યા કે 95 રૂપિયા થઈ ગયા, કોઈ દિવસ આવે નહીં માણસો, કારણ કે હું ની બે જણ એકલા જ રહેતા હતા, કામ બાર બંગલો રાખીને, બીજું કોઈ આવતા નાજ પાડી લે કોઈને આવવા નથી, પણ બે જ જણ અમે. ત્યારે તે દિવસ વચિંતા માણસો આવ્યા, 95 રૂપિયા મૂકી આપ્યો, અને કે બચ્ચા જે કોઈ પૈસા આ ગયા, અભી તો લઈ જરા મગજર, તો કે મગરમચ્છ જોવા લઈ ગયા, ચાલો હું તો 75 મગરમચ્છ જ્યાં લઈ ગયો, વડોદરામાં બાગની અંદર મોટા મગર મગરો છે, ખંભાત દરિયો છે ત્યાં કદાચ હોય, તો ક્યાં લઈ જવો, એ ક્યારે બીજું હોય તો વારંવાર બાળકની માફક હો વાર બોલ્યા છે, મને ચીડ ત્યારે ચડેલી, આપી તમે બોલ્યા કરો છો પણ સરકારનું નામ તો દેતા ને ક્યાં માલ લઈ જવા, મેં બસ લઈ ચાલો, આપી અવાજમાં તો એટલી બધી રડ લીધી કે હું હારો હવે ચાલો સ્ટેશન આવીને આનંદ સુધીની ટિકિટ લીધી. નામ ક્યારે ગામનું? તો આનંદમાં 3-5 જાય છે, 3 છે, ત્યાંથી જોઈ જોઈશું, ચાલો આનંદ સુધી લો, આનંદ સુધી લીધી ટિકિટ. પછી આનંદ આવ્યો એટલે મહારાજ ને કહો, આમ એક મોટો દરિયો આવે છે, કેમ દરિયામાં તો મગરમચ્છ હોય જ, પણ આ બાજુ મુંબઈ જાય છે અને વડોદરા છે, આ મોટા મોટા પાણીના કુંડ છે, તેમાં મોટા મોટા જબરજસ્ત મગરો છે, અને આ બાજુ મેં કહો રણછોડરાજીનું મંદિર છે, જે રણછોડરાજીને તમે મગરમચ્છ કહેતા હતો તે ત્યાં છે, કોઈ જવાબ ના આપી તો અહીં લઈ જાય એમ કહે જ નહીં, તો બહુ ઉચકે છે આવા લોકો સાથે કામ પાડવું. હા સાહેબ, મને તો ગુરુ મહારાજ શીખવાડ્યું છે એવી રીતે આપણે રહીએ છીએ, એટલે બાધો લોકો નથી આપતો, જો અસલ અમારી રીત પ્રમાણે રહું તો ગરીબ વાર લોક સંગ્રહ નહીં સાહેબ, મને બિલકુલ ન સંગ્રહ સાહેબ, સાચો કહું દેવ સાલા પૈસા ચૂકવાઈ જાય, પૈસા આ તો મગરમચ્છ કહેવાતા છે, આપણને ખબર નહીં છે એને મગરમચ્છ કહેતી મને ખબર નહીં, ફરતા 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 મેં ગુમતીના કિનારા ઉપર કુવો, તેની પાસે એક માણસ મેળા ઘેરા જેવો પડી રહ્યો, ઘણા વર્ષો ત્યાં જ, એટલું યાર વરસાદમાં તાડમાં તડકામાં એટલું ત્યાં જ રહી, વરસાદમાં સુધા પછી ત્યાં બેઠા અમે, આ બે જણ તો અલગ મલગ નહીં વાતો આપણને સમજ ના પણ. હા સાહેબ, ત્યાં આકાશ ને એવી બધી વાત ગઈ, તમે ક્યાં સુવો છો? મારા ગુરુ મહારાજ કે હું તો આકાશ પૂછું, તો તમે કઈ સુવો છો? તો કદીક કદીક વાવ ઉપર, તેજ ઉપર, કદીક પૃથ્વી ઉપર, કદીક જળ ઉપર, હંમેશ નું આકાશમાં જો સુતો સુવાનું થયું નથી, આવી બધી વાત કરે. આજે તો હું સમજું ત્યારે નહીં સમજ. પછી મને કહ્યું, આ મગરમચ્છ એવો કર્મ કરે છે ખરો, એવું માણસ હતો ને, પછી કઈ ગયા મારી ભલામણ કરી ગયા, આ છોકરાને એટલા માટે તમારી પાસે લાવ્યો છે, અમારી પાસે આવી શકે એવી સ્થિતિ નથી, એને પૈસા ના મળે, એ ડાકોર પાસે જ, એટલે તમને પૂછવા કરવા આવે તો સીધો જવાબ આડો તેડો બધું ભાષામાં જવાબ ના આપજો, સીધો જવાબ આપજો તો આપીશ. ત્રણેક વાર ગયેલો બહુ સરસ જવાબ આપેલા ભાઈ, ભાઈ એને કોણ જાણે, આવું અનુભવી છે કોણ જાણે, કોઈ આ માને હતા ભણેલા ગણેલા તો બુદ્ધિ જ પહોંચે નહીં ત્યાં ગયો, આ એવું બધું કરતા, કારણ એ છે કે એવાને કર્મ દેખીતા નથી લાગતા, કર્મ દેખીતા નથી, પણ એને કર્મ છે, એને કર્મ છે, મનાધિકરણ દ્વારા એ કર્મ કરતો હોય, અને અનેકની સાથે સંબંધ છે નિમિત્તને કારણે, એટલે ભેદ રહે છે, જીવ દશામાં કર્મ ઇસેન્શિયલ, એમાં કોઈનો ભેદ નથી. બધાને કર્મ કરવું જ પડે, ઓછા વધતું પ્રમાણ જુદું. પણ અનુભવી સ્થિતિમાં જ કેટેગરીમાં ફેર પડી જાય. કોઈ સતત કર્મમાં ફરવા એટલા જ લાગે, કોઈ પણ ના ફાવે. નિમિત્ત ની વાત આપણે સ્વીકારીએ એટલે કર્મ તો આવ્યું હોય ને, પણ કેટલાક માણસ દ્વારા કરતા હોય, કેટલાક પ્રત્યક્ષ રીતે કરે, અને કેટલાક એની મેળે કરે. સૂક્ષ્મ ભાવથી, માત્ર ભાવથી થાય, અનાદિ કારણે ઉડી જાય, માત્ર એક ભાવ રહે એનામાં. નિમિત્ત ની વ્યક્તિ રહે અને પોતાનો ભાવ એનામાં રહે, એવી રીતે પણ કરે છે કર્મ. અનુભવી પુરુષ કર્મ રહે છે, અને કર્મ રહે છે ખરું, કોઈ ને કોઈ પ્રકારે કર્મ રહે છે, પણ ઇસેન્શિયલ નહીં, એને બિલકુલ ઇસેન્શિયલ નહીં. એને લુગડા પહેરવા ઇસેન્શિયલ નહીં તો પહેરે, એ તો લોકલાજ ને લીધે. લોકોને પસંદ ના પડે એટલે, બાકી એને કપડા પહેરવા જોઈએ એવું કઈ નહીં.